हमेशा की फरमान प्राप्त है मेरे प्रथम जीवन अधिकार एक विष्णु का आत्मान अधिकार मेरी दाता पर निर्णय चाहे चमित करता महल करी आप स्पर्श करते कर्म की चिंता में मती सब कुछ आदि पांच भावों के लिए એવા આત્માને દ્રષ્ટિમાં લઈને અનુભવ કરવો એનું નામ સદત છે. હવે એ જ આત્મા દ્રષ્ટિનો શ્રેષ્ઠ આત્મા છે. એ જ આત્માને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને એને અનુભવ કરવો બે કાંઠામાં ફરક એટલો છે. ચૌદમી ગાથામાં તો શ્રદ્ધાનો વિષય જે છે હૃદાત્મા એને શ્રદ્ધાની પ્રતિકમાં લઈ લે છે પૂરેપૂરો. એનો વિષય પૂરો છે, શ્રદ્ધાની પર્યાય પણ પૂર્ણ થઈ જાય છે. શ્રદ્ધાની પર્યાયના બે ભાગ પડતા નથી. પર્યાય જે પ્રગટ થાય છે સમય દર્શન એ એક નિશ્ચય સમય દર્શન ને બીજું વ્યવહાર સમય દર્શન એવા બે ભેદ સમય દર્શનમાં નથી. એનો એક જ પ્રકાર છે. આખી પર્યાય શુદ્ધ આત્મામાં ઓત ઓત થઈ જાય છે. એમાંથી કોઈ અંશ શ્રદ્ધાનો છૂટો પડતો નથી. સર્વાંશે આખાય પરિણામ શ્રદ્ધાની પર્યાયના પૂરેપૂરી પર્યાય સ્વભાવમાં વ્યાપ્ત થઈને શ્રદ્ધા કરે છે, પ્રતીત માગે છે. એનો થોડો ભાગ આત્માનું અવલંબન છે અને થોડો ભાગ દેવગુરુ શાસ્ત્ર એનો તત્વનું અવલંબન લે છે. એમ શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. કાં તો શ્રદ્ધાની પર્યાય આત્માનું અવલંબન લઈને એમ પ્રતીત કરે કે હું શુદ્ધાત્મા છું તો સમય પ્રશ્ન સોએ સો ટકા શ્રદ્ધાની પર્યાય શુદ્ધ આત્માનું અવલંબન પહેલા સમય લઈ લે છે. એને બે સમય લાગતા નથી અવલંબન લેવા માટે. એક સમયમાં શ્રદ્ધાની પર્યાય ક્ષાય થઈ જાય પૂરી. ગુરુ સમ્યક દર્શન હમણાં થયું, થોડું પછી થાય એમ ક્રમે ક્રમે વધે અને જેમ બીજી પર્યાયોમાં ક્રમ પડે છે વધવાનું એમાં ક્રમ નથી. બીજી પર્યાયમાં તો નિર્જરા થાય છે, આમાં નિર્જરા થતી નથી. આખે આખી પર્યાયનો મોક્ષ થઈ જાય છે. નિર્જરા કેની પર્યાયમાં થાય? કે જેની પર્યાયમાં મોક્ષ ન થાય, પર્યાય પૂર્ણ ન થાય, એની પર્યાયમાં અધૂરા હોય તો એમાં કાંઈક પૂર્ણતા ને કાંઈક પૂર્ણતા, તો અપૂર્ણા ખરે ને પૂર્ણતા વધે એવી નિર્જરા તો આમાં નથી. આ તો એકલે ક્ષાય થઈ જાય છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાગુની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. ચતુર્થ સાંજે જ્યારે આત્મા ને આત્માની સંમુખ અનુભવ થાય ત્યારે જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણેય પ્રકારના પરિણામ અભિમુખ થાય છે. આત્માનું અવલંબન તો એક સાથે ત્રણેય પરિણામ દે છે, પણ બે પરિણામ કમજોર છે અને એક પરિણામ બળવાન છે. પર્યાય એવી બળવાન છે કે પૂરેપૂરી પ્રતીકમાં જેવું શુદ્ધાત્મા છે, સિદ્ધ ભગવાનનું જેવું સમ્યક દર્શન, એવું સમ્યક દર્શન ટૂંકા ગુણ સ્થાન વાળાને ચારે ગતિમાં આ સમ્યક દર્શન થાય છે. શાયકી મુક્તાથી વાત કરી છે અને ઉપસમય શોષણ મોડ, પણ એની પર્યાય પૂર્ણ થાય છે. એમાં કોઈ અધુરાશ કે વિપરીતતા કે વિકાર શ્રદ્ધાની પર્યાયમાં રહેતો નથી, પૂર્ણ સમ્યક દર્શન થાય છે. અને કાં જો આત્માનો અવલંબન કરીએ શ્રદ્ધાની પર્યાય અને પરમાહમ કરે દેહાદીમાં તો પૂરેપૂરું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો પણ ભેદ પડતો નથી. થોડું મિથ્યાત્વ અને થોડુંક સમ્યક એવો બે ભેદ શ્રદ્ધાની પર્યાયમાં પડતો નથી. શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે, એમાં સવિકલ્પ સ્વભાવ નથી. એટલે કે એમાં ભેદનો જ અભાવ છે. અભેદને શ્રદ્ધે ને કા પરને શ્રદ્ધે, અભેદને શ્રદ્ધે તો થોડું સમય પછી અને સ્વભાવને છોડે અને દેહ મારો આ મારો આ મારો એમ જો માને તો પૂરેપૂરું મિથ્યા દર્શન છે. શ્રદ્ધાની પર્યાય કા પરિપૂર્ણ શુદ્ધ થાય અને કા પરિપૂર્ણ અશુદ્ધ રહે. થોડી શુદ્ધતા અને થોડી અશુદ્ધતા એવી શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. એટલે શ્રદ્ધાની પર્યાયમાં તો પૂરો મોક્ષ થઈ જાય છે. એ જ વખતે જ્ઞાનની પર્યાયમાં કિંચિત મોક્ષ થાય છે. પૂરો જ્ઞાનની પર્યાયનો મોક્ષ થતો નથી. એટલે પૂરો અપૂર્ણતા કે અજ્ઞાનનો વ્યય થતો નથી. અપૂર્ણતાનો વ્યય ન થાય ને અજ્ઞાનનો પણ પૂરો વ્યય ન થાય. થોડો વ્યય થાય છે ને થોડો આત્માની સંમુખે અભેદ થાય છે. તેથી જ્ઞાનની પર્યાયમાં આત્માનું અવલંબન લેવાની શક્તિ છે, પણ જેવી શ્રદ્ધાની પર્યાય બળવાન છે, શ્રદ્ધાની પર્યાયમાં પર્યાયનું વીર્ય બળવાન છે, એવી જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું વીર્ય કમજોર છે. એટલે અવલંબન તો એનો જ લે છે નાયકનું, પણ પૂરેપૂરું સર્વાંશે આખી પર્યાયમાં આત્મા વ્યાપ્ત થતી નથી. જેટલી માત્રામાં અવલંબન લે એટલી માત્રામાં એ સમ્યક જ્ઞાન અભેદ થઈને અનુભવ થાય. એનું નામ સમ્યક જ્ઞાન છે, પણ એક બીજો ભેદ એમાં રહે છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. શ્રદ્ધામાં બીજો ભેદ નથી. એટલે જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય જ્ઞાન અને વ્યવહાર જ્ઞાન એવા બે ભેદ પડે છે. એવી રીતે ચારિત્રની પર્યાય એ પણ પૂર્ણ અવલંબન લેતી નથી. અવલંબન તો ત્રણેયનો એક છે વિષય. અવલંબનનો વિષય ત્રણેયનો એક છે, પણ અવલંબન લેનારી પર્યાય ત્રણ છે. એક શ્રદ્ધાની, એક જ્ઞાનની, એક ચારિત્રની. તો શ્રદ્ધાની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. કૃત્ય કૃત્ય થઈ જાય શ્રદ્ધા અપેક્ષાએ તો. જ્ઞાનમાં એક પ્રકારની નબળાઈ છે, સ્વભાવથી નબળાઈ છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવથી કમજોર છે. પૂર્ણ કેવું જ્ઞાન ન થાય સમયમાં, એને ટાઈમ લાગે છે કેવું જ્ઞાન થતા. એમ ચારિત્રની પર્યાય પણ નબળી છે. સ્વરૂપાચરણ ચારિત્ર થાય પણ તે સમયે કઈ યથાખ્યાત ચારિત્ર થતું નથી. એટલે જો જ્ઞાન અને ચારિત્રની પર્યાય એક સમયમાં પૂર્ણ થાય તો ગુણસ્થાનના ભેદ રહેતા નથી, તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદ ન પડે તો સંવર નિજરાય ઉડી જાય છે. જો ત્રણેયનો મોક્ષ થઈ જાય તો સાધકનો જે સંવર નિજરા તત્વ છે એ રહેતું નથી. સંવર નિજરા એ છે, એનું કારણ છે કે પર્યાયમાં ભેદ પડે છે, થોડી અભેદ થાય છે અને થોડું સ્વાશ્રિત ને થોડું પરાશ્રિત, બે ભાગ જ્ઞાનમાં અને ચારિત્રને પર્યાયમાં પડે. એમ સુખમાં વીર્યમાં લઈ લેવું, આ તો ત્રણ ગુણ આપણે લેવાનું. એટલે હવે જે શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા આવી ગઈ, એમ જ્ઞાન સમ્ય જ્ઞાન તો થઈ ગયું. આખું આખું સમ્ય જ્ઞાન થવા છતાં આખું અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં થતું નથી. થોડું અતિન્દ્રિય જ્ઞાન સ્વાશ્રય ભેદ થાય એટલું, અને થોડો ભેદ પડે છે એ દેવગુરુ શાસ્ત્ર શાસ્ત્રનું અવલંબન સાંભળવાનો ભાવ આવે એટલો જ્ઞાનની પર્યાયનો ભેદ પડે છે. તેથી જ્ઞાન સવિકલ્પ છે. અને હવે આ જ્ઞાનનો પાઠ ચાલે છે અત્યારે 15મી ગાથામાં. 15મી ગાથામાં જરા બરાબર ધ્યાન રાખે તો સમજાયું છે. દ્રષ્ટાંત આપે છે, સિદ્ધાંત પૂરો થયો તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. ચંદરમાં રહીને આપણા ઉપર કરુણા કરી છે, એ તો બે વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે. પણ સવિકલ્પમાં આવે ત્યારે આવો કરુણાનો ભાવ, હૃદય ભાવ, એ પ્રકારે યોગ્યતા હોય તો આવે છે અને લખાય શાસ્ત્ર. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ જેમ એટલે દ્રષ્ટાંત, અનેક તરેના શાક આદિ ભોજનના સંબંધથી ઉપજેલ. અહીંયા લાડવા ને દૂધપાકની વાત નથી કરી, દર્પણ નહીં, ખારક ખારક મીઠું મીઠું છે ને લાડવાનું સંગ ન કરે. મીઠું છે એ શાક, ભજીયા, પૂરી, કચોરી, પુડલા એવાનો સંગ કરે છે. તો શાક આદિ એવો શબ્દ રાખતો બધું લઈ લેવું. અનેક તરેના શાક આદિ ભોજનોના સંબંધથી, પાછું એ ભોજન છે, એ ભોજન છે એટલે રસ ઇન્દ્રિય સુધી આવે છે. એ ભોજન આ જે રૂપ છે એ રસ ઇન્દ્રિયમાં ના આવે. ભોજન તો રસ ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે કે આ કારેલું કડવું છે ને ખારક તો મીઠાની છે, એમ એનો ભેદ ખ્યાલમાં લે તો આવી શકે છે. પણ શાકનો લોલુપી એને ભેદ દેખાતો નથી. એને દૂધી ખારું ખારી થઈ ગઈ, ખીચડી ખારી થઈ ગઈ. ખીચડી ખારી ન થાય, ભુજિયા ખારા ન થાય, થાય શાક ખારું ન થાય. ખારક તો મીઠાનું લક્ષણ છે, શાક તો જેવું છે તેવું છે. પણ અનાદી કાળથી એને ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી આ શાકનો લોલુપી છે એને મીઠું ખારું હોવા છતાં, નમક ખારું હોવા છતાં એને શાક ખારું છે એવી એને ભ્રાંતિ થઈ જાય છે. શાક ખારું થાય જ નહીં. કોઈ કાળે શાક ખારું ક્યારે થાય ધ્યાન રાખજો, કે મીઠું પોતાના સ્વભાવને છોડીને શાક રૂપ થઈ જાય, શાકમય થઈ જાય, તન્મય થઈ જાય તો શાક ખારું થાય, અને શાક ખારું થાય તો મીઠાનો નાશ થઈ જાય. એટલે જેને શાક ખારું લાગે છે એને મીઠું ઉડાડી દીધું, જગતનો પદાર્થ ગાયબ થઈ ગયો એના જ્ઞાનમાં. એમ દેવ તો દ્રષ્ટાંત આપે. હવે ખીચડી બનાવીને થોડું મીઠું તો જેટલું જોયું એટલું નાખ. સાસુને એમ થયું કે મીઠું નાખતા ભૂલી ગઈ છે, ધોવો પડીને ધોવો પીએ મીઠું ભરીને નાખ્યું. એની પાછા મૂળ તો પાછા અને ખીચડી થઈ ગઈ એકદમ ખાલી ધંધવા જ. પછી જમવા બેઠા, હા હા આ તો ખીચડી મોઢામાં મુકાતી નથી. શું થયું કે ખારી થઈ ગઈ ખીચડી, ખારી નથી થઈ. આ જે વખતે ખીચડી ખારી એમ કહેવામાં આવે છે, વ્યવહારીજનો કહે છે, એ જ વખતે મીઠું ખારું છે અને ખીચડી તો જેવી છે તેવી છે, જેવો સ્વાદ છે તેવો છે. એમાં ચોખા ને મગ બે ભેગા હોય ને, એમાં અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે શાક આદિ ભોજન ના સંબંધ થી ઉપજેલ મીઠું છે, મીઠું મીઠું કે જ્યાં સુધી બરણીમાં હોય મીઠું અને શાક જુદું ને મીઠું જુદું, ત્યાં સુધી શાક ખારું છે એમ કોઈ નક્કી કોઈ કે. પણ જ્યાં એ મીઠું એ શાક ના સંબંધમાં આવ્યું ત્યાં મીઠું ખારું છે ઉડી ગયું, એ દ્રવ્ય નો ઉચ્છેદ થઈ ગયો, નાશ થઈ ગયો, મીઠું એને દ્રષ્ટિમાં આવતું નથી. ખીચડી ખારી લાગી, ખીચડી તો ખારી છે, એ મીઠું જેના સંબંધમાં આવે છે ત્યારે શું કહે છે, એના સંબંધથી પરના સંબંધથી અજ્ઞાનમાં જ્ઞેયનો સંબંધથી એમ આવશે. ભોજનના સંબંધથી ઉપજે સામાન્ય લવણનો તીરો ભાવ, એક ક્લાસ સંબંધ વગર, પર પદાર્થના સંબંધ વગર એવું જે સામાન્ય લવણ ને સામાન્ય કહેવાય, સામાન્ય એટલે ત્રિકાળી ગાંગડો નહીં પણ એની જે પર્યાયમાં ખારક છે, કેમ કે દ્રવ્યનો અનુભવ ન હોય પર્યાયનો અનુભવ હોય, ખારાપણું કે મીઠાની પર્યાયનો સ્વભાવ છે. મીઠું તો ખારું છે પણ દ્રવ્યનો અનુભવ ન હોય પર્યાયનો અનુભવ હોય, તો કહે છે કે ઉપજે સામાન્ય લવણનો આવિર્ભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી તિરોભાવ, સામાન્ય લવણના તિરોભાવ એટલે જ્યાં મીઠું શાકના સંબંધથી જુએ છે તો એ મીઠું એના રહિત છે અને સામાન્ય એનું મીઠું ખ્યાલમાં આવતું નથી, તિરોભૂત થઈ જાય છે અને વિશેષ લવણનો આવિર્ભાવ થાય છે. એટલે ખીચડી સંબંધેનું જે મીઠું, મીઠા એ પરનો સંબંધ કર્યો એવું ખાવ્યું, ખારું તો ખરું, ખારું તો ખીચડી છે જ નહીં, ખારી ખીચડીમાં નાખે તો એ મીઠું ખારું અને ડબ્બામાં હોય તો પણ મીઠું ખારું, ત્રણેય કાળ ખીચડી કોઈ કાળે ખારી થાય. પણ શાક નો દોરો પીછે ગ્રથી ઊંધિયું બહુ ભાવે છે, એમાંય ઊંધિયું બહુ ભાવે છે ને એમાંય મીઠું વધારે પડી ગયું. હા આજે ઊંધિયાનો સ્વાદ બગડી ખારું થઈ, ઊંધિયું ખારું નથી થયું ભાઈ, તારું માથું પડી ગયું છે. કે છે કે સામાન્ય લવણના તિરોભાવ એટલે પરના સંબંધ રહિત એને દેખાતું નથી, શાકના લોલુપીને ભોજનના લોલુપીને પરના સંબંધ રહિત એકલું ખારું છે એકલું મીઠું છે અને શાક તો જેવું છે તેવું છે એવી જુદા એને ખ્યાલમાં આવતી નથી, એટલે સામાન્ય લવણનો તિરોભાવ થાય. એના જ્ઞાનમાં એ મીઠું ખારું છે એમ જ્ઞાનમાં આવતું નથી, માટે સામાન્ય લવણનો તિરોભાવ થઈ ગયો, અભાવ નથી થયો. લવણની ખારપ દશાનો અભાવ નથી થયો, અભાવ થઈને એ ભોજનમય થયું નથી, પોતાના સ્વભાવને છોડીને પરદ્રવ્યમાં જાય નહીં. એક દ્રવ્ય પોતાનું સંક્રમણ કરીને પરદ્રવ્યપે થાય એ તો પ્રથમથી નિષેધ થયો છે. મીઠા નામનું દ્રવ્ય શાક આદિના સંબંધમાં આવે ત્યારે પણ શાક મય થતું નથી, એ વખતે પણ એક ખારક મય રહેલું છે મીઠું છો, પણ એને શાકના લોહ પીધીને ખીચડી ખારી ભજિયા ખારું એમ લાગે છે. તેથી તિરોભાવ, મીઠાને મીઠું ખારું છે એ તિરોભાવ થઈ ગયું. ભોજન ખારું છે એટલે મીઠું ખારું છે દ્રષ્ટિમાંથી ગયું, અને વિશેષ લવણના આવિર્ભાવ એટલે પર પદાર્થ એટલે કે ખીચડી આદિના સબંધથી જે મીઠાની સ્વાદ લે છે. સ્વાદ તો ખીચડીનો લેતો નથી, ખારકનો લે છે અજ્ઞાની જીવ કોણ. પણ એ ખારક કેવી સ્વાદ લે છે કે ખીચડીના સબંધ વાળી એને સબંધ રાખીને મીઠાનો સ્વાદ લે છે. એટલે એને વિશેષનો આવિર્ભાવ થઈ ગયો, સામાન્યનો તિરોભાવ, અને પદાર્થ ખારો છે એમ એની ભ્રાંતિ થઈ ગઈ. તો વિશેષનો આવિર્ભાવથી અનુભવમાં આવતું. હવે અનુભવમાં શું આવે છે? જો ખૂબી આવે છે, ભોજન અનુભવમાં નથી આવતું. ભોજનના સંબંધ વખતે પણ ભોજન અનુભવમાં નથી આવતું. ભોજનના સંબંધ વાળું મીઠું, સંબંધ રહીત મીઠું નથી આવતું, સંબંધ સહિત મીઠું સાપેક્ષ. મીઠાની પર્યાય છે તો નિરપેક્ષ, એ વખતે શાકમાં પડી છે તે વખતે છે તો નિરપેક્ષ, પણ નિરપેક્ષ સત એને ખ્યાલમાં આવતું નથી. એને પરના સંબંધ વાળું મીઠું સાપેક્ષ ખ્યાલમાં આવે છે. સામાન્યના તિરોભાવ રૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષ રૂપ લવણ, તેનો સ્વાદ એક સામાન્ય લવણ ને એક વિશેષ લવણ. લવણ તો લવણ જ છે, લવણ તો એમાં સામાન્યપણું નથી ને વિશેષપણું નથી. લવણ તો લવણ છે, છતાં સામાન્ય વિશેષ કેમ બે ભેદ કર્યા? લવણ તો લવણ છે, ખારું તો ખારું છે, બે ભેદ સામાન્ય વિશેષ કેમ કર્યા? કે શાકના સંબંધથી જો તમે મીઠાનો સ્વાદ લ્યો તો એ મીઠું સામાન્ય અંદરિયું કોઈ વિશેષ થઈ ગયું, અનેકાકાર થઈ ગયું. અને શાકમાં પણ એનું મીઠું હોવા છતાં એના લક્ષણ ભેદ કરીને વિચારો તો એ જ વખતે સામાન્યનો આવિર્ભાવ થાય છે, મીઠું ખારું છે, શાક ખારું નથી. મીઠું કાઢવાની જરૂર નથી, કેમ કે મીઠું એમાં મળેલું જ નથી, એટલે કાઢવું ક્યાંથી? મીઠું શાકને હૈડું નથી. એકલા મીઠાનો સ્વાદ લેવો હોય તો મારી મારે જરા શાકમાંથી મીઠું કાઢી નાખવો તો મને એકલા મીઠાનો સ્વાદ આવે. કે ના, શાકના સંબંધ વખતે પણ તારું ગ્રંથિપણું આશક્તિપણું ભોજનનું એ છોડી દે, અને જો તો લક્ષણથી જો તો કડવું તે કારેલું છે અને ખારું તે લક્ષણ ભેદે ભેદ. તને શાકમાં પડેલું મીઠું હોવા છતાં શાકના સંબંધથી છે, છતાં એ સંબંધ રહીત લવણનો એટલો સ્વાદ આવશે, શાકનો સ્વાદ નહીં આવે. જો શાકના દ્વારા ખારક લે તો સામાન્યનો તિરોભાવ વિશેષનો આવિર્ભાવ, અને શાકના સંબંધનો વિવચ્છેદ કરી નાખે એ વખતે અને મીઠાની સ્વભાવની સમીપે જઈને જુએ, અરે આ તો મીઠું સારું છે, ખીચડી ખારી છે જ નહીં, મારી ભૂલ થઈ ગઈ, એમ શાક આદિના સ્વાદ ભાગે લવણ તેનો સ્વાદ અજ્ઞાની. અજ્ઞાનીને લવણનો સ્વાદ આવે છે, શાક આદિ ભોજનનો સ્વાદ નથી આવતો, પણ એ લવણ એના સંબંધ વાળું એનો સંબંધ રાખીને લવણ ખારું કે છે, ભોજન ખારું છે, ખીચડી ખારી છે એમ એના જ્ઞાનમાં મીઠું ખારું છે એ તિરભાવ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. અરે શાક ને હૈડું નથી મીઠું, શાક ખારું ક્યાંથી થાય? શાક ક્યારે ખારું થાય? કે મીઠું એ મય થઈ જાય, તદ્રુપ થઈ જાય તો શાક ખારું થાય. પણ શાક તો કોઈ કદી કોઈના ઘેરે ખારું થયું જ નથી, થતું જ નથી, મીઠું જ ખારું હોય છે. સંકલ્પ આ રહી ગઈ. તો દ્રષ્ટાંત સામાન્ય માણસોને પણ અનુભવ આવે આ ભોજન નો, તેનો સ્વાદ અજ્ઞાની શાક ના લોલુપ, શાક નું વૃદ્ધિ, ખાવાનું વૃદ્ધિ લોલુપ, લોલુપતા છે એ મનુષ્યને આવે છે. પણ અન્યના સંબંધ રહી પણાથી ઉપજેલ, જો મીઠું કાઢવાની જરૂર નથી એમાંથી, કેમ કે એમાં મીઠું ગયું જ નથી, ભેળસેળ થયું જ નથી. એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. કોઈ દી ખીચડી ખારી અત્યાર સુધી કોઈને ઘેરે થઈ નથી, મીઠો જ ખારું રહ્યું છે. એમ કે છે કે અન્યના સંબંધ રહી એટલે તારા જ્ઞાનમાં, તારા જ્ઞાનમાં મીઠાના લક્ષણને ખારાથી જુદું માં પાડી દે. ખીચડી તો જેવી છે તેવી છે, પણ આ મીઠું ખારું છે. તો કે છે કે સંબંધ રહી કેટલું મીઠું તારા જ્ઞાનમાં અનુભવમાં આવશે એને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે. ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી, એ આવિર્ભાવ તિરોભાવ ફર્સ્ટ ટાઈમે કરવો પડે, પછી સેકન્ડ ટાઈમમાં વેદન કરવાની જરૂર નથી. કે છે પરમાર્થ પછી કે છે આ તો પેલા તું શાકથી જુદું પાડીને લક્ષણ ભેદે ભેદ છે એમ જાણીને શાક ખાવું છે એ રેવા દે. કોક કોક તો રોટલામાં મીઠું નાખી, રોટલીમાં પણ મીઠું નાખે છે કે એના સંબંધથી રહી એટલું મીઠું જો ને એના લક્ષણથી તો વિશેષનો તિરોભાવ થશે. તમે શાક ખાવું છે એમ નહીં દેખાય, તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ બોલું અનેકાકાર હતું. અનેકમાં એ શાક કર્યું, શાકમાં ખીચડી માંસ, ખીચડી ખારી, શાક ખારું, આ ફળાણું ખારું, ભજિયા ખરા, એમ એમ ખારું તો એક પ્રકારનું હતું, પણ શાક આદિ અનેક પ્રકારમાં તો અનેક પ્રકારથી જોઈએ તો મીઠું અનેક પ્રકારે દેખાય છે, પણ અનેક પ્રકારમાં મીઠું હોવા છતાં મીઠું તો એકાકાર છે. ખીચડી ખારી, ભજીયા ખારા એમ છે જ નહીં, મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, તો ખારું મીઠું જ લાગશે, કોઈ દી પોટલા ખારા નહીં લાગે. જે એકાકાર ભેદરૂપ લવણ તેનો સ્વાદ તેને અજ્ઞાની જીવને આવતો નથી. લોલુપી શાકનો વૃદ્ધિ, ખાવાનો વૃદ્ધિ વળી જો આવિર્ભાવ કર્યો હોય તિરોભાવ, આવિર્ભાવને તિરોભાવ પ્રથમ કરવો પડે, પેલા ભેદજ્ઞાન કરવું પડે. પણ ભેદજ્ઞાન ત્યાં પછી તો એને શાકના સંબંધમાં મીઠું હોય કે શાકના સંબંધ રહી મીઠું હોય તો પણ મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, નમક ખારું, નમક ખારું, નમક ખારું એવું જ્ઞાનમાં થયા કરે છે. કેમ કે એક વાર ભેદ જ્ઞાન કરી લીધું કે શાકના સંબંધ વાળું મીઠું છે જ નહીં, મીઠાને શાકનો સંબંધ થયો જ નથી, સંબંધથી રહિત જ છે, એમ એક વખત સંબંધ રહીત મીઠાને સ્વાદમાં લઈ લીધું, પછી ગમે એટલા ભોજનમાં મીઠું પડેલું હોય તો એને ભૂલ નહીં થાય, તો ખારું મીઠું છે જ્ઞાન છે. પરમાર્થે પરમાર્થી જોવામાં આવે તો શું કે છે, મીઠાની પર્યાયને પરના સંબંધથી ને પરના સંબંધથી રહીત બે પ્રકાર પાડીને સમજાય. પછી જયારે મીઠા સંબંધીનું જ્ઞાન ને ભાન થઈ ગયું કે ડબ્બામાં હોય તો મીઠું ખારું અને ખીચડીમાં હોય તો પણ મીઠું ખારું, શાકમાં હોય તો પણ, પરમાર્થી જોવામાં આવે તો એટલે મીઠાની સામાન્ય પર્યાયથી જોવામાં આવે, સંબંધ થાય છે ને સંબંધ છૂટે છે એ સાપેક્ષ કથન હતું. હવે મીઠાની નિરપેક્ષ એના સ્વભાવથી જો, પર્યાયને પર્યાયના સ્વભાવથી જો, દ્રવ્ય સ્વભાવને પર્યાય સ્વભાવ, મીઠાની પર્યાયને તેના નિરપેક્ષ સ્વભાવ દીજો. તો ડબ્બામાં હોય તો પણ ખારું અને શાકમાં હોય તો પણ મીઠું ખારું છે એવું એને તથા પ્રકારનું સમ્યજ્ઞાન મીઠાનું થઈ જશે. મીઠાનું જેને સમ્યજ્ઞાન થશે એને આત્મજ્ઞાન થશે. એટલા માટે તો દ્રષ્ટાંત આપ્યું છે ને, દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજાવવા માટે, કેમ કે સિદ્ધાંત જરા કઠિન છે એટલે એને સરળ કરવા માટે મીઠાનું દ્રષ્ટાંત છે. પરમાર્થી જોવામાં આવે તો, એટલે મીઠાને કોઈ સાપેક્ષથી જોવામાં ના આવે, કોઈના સંબંધથી જોવામાં ના આવે. સંબંધ થાય એ પણ સાપેક્ષ અને સંબંધ છૂટે એ પણ સાપેક્ષ છે. પેલા શાકના સંબંધથી જોતો હતો, પછી શાકથી નિરપેક્ષ જોવા માંડ્યો મીઠાની પર્યાય નહીં, કે સંબંધ રહીત જોયું. હવે કે છે કે મીઠાની પર્યાયને સંબંધ થયો નથી ને સંબંધ છૂટતો નથી, એવી નિરપેક્ષ મીઠાની પર્યાયને જો તો પરમાર્થી જોવામાં આવે તો, પરમાર્થી જોવામાં આવે તો, એટલે એને મીઠાની નિરપેક્ષ પર્યાયથી જોવામાં આવે, સંબંધ થાય ને છૂટે, એ મીઠાની પર્યાયનો સ્વભાવ નથી. મીઠાની પર્યાય કોઈનો સંબંધ કરે નહીં ને કોઈનો સંબંધ છોડે નહીં, એવો મીઠાની પર્યાયના સ્વભાવની સમેતે જઈને જો નિરપેક્ષ પરમાર્થી પરમાર્થી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું, શાકના સંબંધથી જે મીઠું ખારું છે એમ સંબંધમાં આવતું, શાકનું શ્રવણ છે એ જ તેને તે મીઠું, મીઠું બદલતું નથી, સંયોગનો વ્યવચ્છેદ કર્યો નથી, સંયોગમાં મીઠું પડ્યું છે તે જ સમયે લવણ છે તે જ સામાન્ય ના આવિર્ભાવ થી અનુભવમાં આવતું. હા, શું કે છે જરા એમ, મીઠાની પર્યાય ને પેલા એમ કહ્યું કે સંબંધ થી જોવે છે લોલુપી તો એને શાક ખારું લાગે છે, પછી એને જ્ઞાની મળ્યા કે મીઠું ખારું છે, તો શાકના સંબંધ વાળો મીઠો ન જો, એનાથી વ્યવચ્છેદ કરીને જરાક મીઠાના લક્ષણને જુદું પાડીને જો, હા તો મીઠું ખારું છે. પછી કે છે એમાં આવિર્ભાવ તીરો ભાવ થયો, હવે આવિર્ભાવ તીરો ભાવ થતો જ નથી એવી મીઠાની પર્યાય થી જો, થોડીક વાત એવી છે પરમાર્થી જોવામાં આવે. હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોવાનું છોડી દે, શાક આદિ જે છે એ નિમિત્ત છે અને મીઠાની પર્યાય જે છે એ નૈમિત્તિક છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી છોડી દે અને નિમિત્તના અભાવના સાપેક્ષથી મીઠું જો છે એ જોડી છોડી દે, એના ઉપાદાનથી જો, હવે મીઠાની પર્યાયના ત્રિકાળી ઉપાદાનથી જો, ક્ષણિક ઉપાદાન છે પણ એ ત્રિકાળી ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન પણ એવું ને એવું ખારું 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 હાલ્યા કરે, પર્યાર્થી નહીં નો પારણામિક ભાવ મીઠાનો છે. પરમાર્થી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી શાકાદીના સંબંધથી જે મીઠું ખારું હતું છતાં લાગતું હતું આ ખારું, એ આવિર્ભાવથી અનુભવમાં આવતું, એ વખતે લવણ જ અનુભવમાં આવતું, લુલુ પીને પણ લવણ જ અનુભવમાં આવતું, શાક અનુભવમાં નથી આવતું, તે જ સામાન્યના આવિર્ભાવથી, તે જ પર્યાય તેની તે છે, કુલી પર્યાયનો વ્યયના અપર્યાયનો ઉત્પાદન જોમાં, તે જ લવણ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું, ક્ષાર રસરૂપ લવણ છે એ તો ક્ષાર છે, સંબંધમાં હોય તો એ ખારું, સંબંધ રહે તો એ તો પણ સ્વભાવ શીખવાનું છે. પરના સંબંધથી ખારું જોતો તો એક, પરના સંબંધ રહીત ખાર જોતો તો બે. હવે પરનો સંબંધ થાય છે ને છૂટે છે એને ગૌણ કરી નાખ, લક્ષ્મણ છોડી દે, અને મીઠાની જે પર્યાય છે અનાદિ અનંત, જે કોઈ દી એને સંબંધ કર્યો નથી, સાકલો ને સાકલો સંબંધ છૂટતો નથી, એવા સ્વાભાવિક પર્યાય થી મીઠા ની જો તો પરમાર્થી જોવામાં આવે તો સર્વ અવસ્થામાં મીઠું જ ખાતું દેખાય. જ્ઞાનમાં ઉતારો, જ્ઞાકાર ની સાથે ભેદ જ્ઞાન કર્યા પછી જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાયક કોને જણાય છે? પેલા નતો જણાતો, પછી એમ પછી આવશે. હવે કે છે એવી રીતે દ્રષ્ટાંત પૂર્ણ થયું. ત્રણ વાત આવી, એક નિમિત્તનો સદભાવ અને એક નિમિત્તનો અભાવ. અને નિમિત્તનો સદભાવ પણ નહીં ને નિમિત્તનો અભાવ પણ નહીં, પણ મીઠાની પર્યાયનું આ પારણામિક પણ જો પર્યાયનો સ્વભાવ છે, એમાં જાય તો ખારું ને એમાંથી છૂટે તો ખારું. સંબંધ રહીત છે, મીઠાની પર્યાયનો સંબંધ થયો નથી માટે છૂટતો નથી. એમ આત્માની જ્ઞાનની પર્યાયનો પર્યાયને સંબંધ થયો નથી ને છૂટતો નથી, એવા સામાન્ય જ્ઞાનથી જતો અનુભવ થશે. હવે સિદ્ધાંત માં લીધું છે, એવી રીતે અનેક પ્રકારના, જેમ અનેક પ્રકારના શાક આદિ હતા ને ભોજન, એમાં અનેક પ્રકાર હતા, એમ અનેક પ્રકારના જ્ઞેયોના આકારો એટલે જ્ઞેયોના સ્વરૂપો, કોઈ કાળું ધોળું ખાટું મીઠું એવા પદાર્થો, રૂપી પદાર્થો અરૂપી પદાર્થ, એમ અનેક પ્રકારના પદાર્થો છે આત્માથી ભિન્ન. એવા જ્ઞેયોના આકારો એટલે જ્ઞેયોના સ્વરૂપો, એની સાથે મિશ્રરૂપ પદાર્થથી ઉપજેલ સામાન્યના તિરોભાવ, જ્ઞેયની સાથે સંબંધવાળું જ્ઞાન જોવે છે ત્યારે એને સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થઈ જાય છે, આત્મ જ્ઞાન ઉદય પામતું નથી, ટંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે. ઈ જે તિરોભાવ થયો જ્ઞાનનો, સામાન્ય જ્ઞાનનો, પણ સામાન્ય જ્ઞાનનો અભાવ નથી, સામાન્ય જ્ઞાનનો જો અભાવ થાય તો આવિર્ભાવ ન થાય, અને તિરોભાવ થયો છે માટે આવિર્ભાવ થઈ જાય છે. જ્ઞાન છે એ જ્ઞાન આના લક્ષણો થાય અને જાણે છે જ્ઞાન, જયારે ઇન્દ્રિય જ્ઞાન ત્યારે શું કહે છે આચાર્ય મહારાજ, કે આના આજ્ઞેય છે, આના સંબંધથી જ્ઞાનને જુએ જુએ છે, તો અજ્ઞાની પણ પોતાની જ્ઞાનની પર્યાય ને આને તો જોતો જ નથી. મીઠાનો સ્વાદ આવે છે શાકનો સ્વાદ તો, એમ જ્ઞેયોનો સ્વાદ તો આવતો જ નથી, પણ જ્ઞેયાકાર જ્ઞાનનો સ્વાદ અજ્ઞાન લીએ છે. કાં તો અજ્ઞાનનો અનુભવ હોય ને કાં જ્ઞાનનો અનુભવ હોય, અજ્ઞાનની સાથે રાગ દ્વેષ મોહ દુઃખનો અનુભવ એ અજ્ઞાનમાં આવી જાય છે, અને જ્ઞાનનો અનુભવ એકલાનો તો એમાં ઇન્દ્રિય આનંદનો અનુભવ આવી જાય છે. એમ કે છે કે અનેક પ્રકારના જ્ઞેયો એના આકારો સાથે વિશ્વરૂપણાથી આ મને જણાય છે, આ મને જણાય છે, જ્ઞાનાકાર જ્ઞાન થઈ ગયું. જ્ઞાનાકાર તો રહ્યું પણ જ્ઞાનાકાર જ્ઞાન તિરોભૂત થઈ ગયું અને જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો, જ્ઞાનાકાર જ્ઞાનનો અભાવ નથી થયો.
જે જ્ઞાનમાં આત્મા ગણાય છે એ તો જણાયા જ કરે છે, એ જ્ઞાનનો તો અભાવ થતો જ નથી. પણ મને જ્ઞાનમાં જ્ઞાયક ગણાય છે એ લક્ષમાંથી છૂટી ગયું છે, એટલે સામાન્ય જ્ઞાનનો તેરો ભાવ અને વિશેષ જ્ઞાકારના આ મને જણાય છે. જણાય છે જ્ઞાનમાં અજ્ઞાનીને પણ આત્મા, પણ માનતો નથી. આ જણાય છે, આ જણાય છે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એટલે અજ્ઞાન. એનો અનુભવ અજ્ઞાની લે છે, જ્ઞેયનો તો અનુભવ કોઈ લેતો નથી. રોટલા દાળ શાક ભાત નો અનુભવ તો કોઈને થતો જ નથી, પણ એ જ્ઞેયો છે. એ જ્ઞેયના સંબંધથી જ્ઞાન અનેક છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનાકાર એકાકાર, પણ જ્ઞાનાકાર એકાકાર એની દ્રષ્ટિમાં આવતું નથી, એટલે સામાન્ય જ્ઞાનનો તિરભાવ થઈ ગયો અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતો અજ્ઞાન થઈ ગયું. મને આ જણાય છે, આ જણાય છે, લક્ષ ફરી ગયું, લક્ષ આત્મા ઉપર નડ્યું. છતાં જ્ઞાન આત્માને જાણવાનું છોડતું નથી, ભલે ગમે એવો અજ્ઞાની હોય, પણ એની પાસે એક ઉપયોગ લક્ષણ સામાન્ય જ્ઞાન છે, એમાં આત્મા બાળગોપાલ સૌને જણાયા જ કરે છે. પણ મને મારો આત્મા જણાય છે એ લક્ષમાં ચૂકી ગયો છે, અને મને આ જણાય છે, અને પરને જાણીને મોહ રાગ દ્રષ્ટિ ઉત્પત્તિ કરે છે. સંસાર ઇન્દ્રિય જ્ઞાન શું કે છે, ગાથા બહુ સરસ સારી ઊંચી છે. શ્રદ્ધાનો વિષય તો એક અપેક્ષા એ નિર્વિકલ્પ છે, પણ આ જ્ઞાનનો સ્વભાવ તો સવિકલ્પ છે, એટલે કે બુદ્ધિમાં પણ આવી જાય છે. આવિર્ભાવ તિરોભાવ અને આવિર્ભાવ તિરોભાવ થી રહી એ ત્રણેય વાત ખ્યાલમાં આવે છે, કે આવિર્ભાવ તિરોભાવ થી રહી ત્રીજી ભૂમિકા, અપ્રતિક્રમણ પ્રતિક્રમણ. હા, અપ્રતિક્રમણ પ્રતિક્રમણ વિષકુમ છે, ત્રીજી ભૂમિકા અપ્રતિક્રમણ અમૃતકુમ છે. એમ સામાન્ય નો આવિર્ભાવ ને વિશેષ નો તિરોભાવ સાપેક્ષ થી દેખાય છે, નિરપેક્ષ થી જોતો. પર્યાય નિરપેક્ષ થી જુઓ. આ રામજીભાઈ છે પટેલ, ગુરુદેવના પરિચયમાં વર્ષો થી આવે છે, ચાર થી પેલા થી વાળી સત્તા બદલ નિરપેક્ષ છે, અને આત્માનું જ્ઞાન પણ નિરપેક્ષ છે. અરે કોણ બોલે છે? કાલાજી સમજાણું કઈ? એ નિરપેક્ષ માં આવ્યા વિના સાપેક્ષ થી ગોથા ખાય છે. એ વાત તેરમી ગાથા ચાલી ત્યારે થવાયું થાય છે, ત્યારે એમાં સાપેક્ષ ને નિરપેક્ષ ની બહુ વાતો આવી ગયું છે. અનેક પ્રકારના ગ્રહોના આકાર સાથે વિશ્રુપણાથી ઉભેલ સામાન્યનો તીરો ભાવ, સામાન્ય જે જ્ઞાન છે લક્ષણ ઉપયોગ, જેમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, એનો અભાવ થતો નથી, પણ એનો તિરોભાવ થાય છે, આચ્છાદિત થાય છે, ઢંકાઈ જાય છે. મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે એ ભૂલી જાય છે, એટલે એ જ્ઞાનનું નામ તિરોભાવ થઈ ગયું. અભાવ નથી, અભાવ થાય તો આવિર્ભાવ ન થાય, તિરોભાવ થયો છે માટે આવિર્ભાવ. ભલે અનાદિ નો તેરો ભાવ હોય, પણ પોતાની યોગ્યતા ને ગુરુ ગમે એ સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ થઈને અનુભવ થઈ ગયો. તેરો ભાવ હતો એટલે આવિર્ભાવ થયો, અભાવ હતો. ન્યાય ખ્યાલમાં આવે છે. આત્માને આત્માનું જ્ઞાન માં આત્મા ગણાયા કરે ચોવીસે કલાક. કીડી હોય, મકોડી હોય, નિગુણ નો જીવ હોય, અજ્ઞાની હોય, અભાવી હોય, એક જ્ઞાન એવું એને પ્રગટ થાય છે. સામાન્ય જ્ઞાન ઉપયોગ લક્ષણ છે, એ જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે. અનન્ય છે માટે જણાય છે, અસંચિત અભેદ છે માટે જણાય છે. એ જણાવવાનું તો ચાલુ રહ્યું, પણ આ એમ કે છે કે મને આ જણાય છે એટલે ઓલું જાણપણું જે જાણનારો જણાય છે એને ચૂકીને મને આ જણાય છે તો એ સામાન્યનો એને તિરોભાવ છે. આ જણાય છે ક્રિયાકાર જ્ઞાન નો આવિર્ભાવ, ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન થઈ ગયું. કોઈને એમ લાગે તો આ તો કોલેજ ની વાત છે, અરે એકડા એક ની વાત છે. સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય ભાઈ એની વાત છે, પણ મને કઈ સમજાતું નથી. સમજાતું કેમ નથી? કે તારી રુચિ નથી, તારી રુચિ બીજે કામ કરે છે. રુચિ આત્માની રાખ. આજે ઓછું સમજાશે, કાલે વધારે સમજાશે. ન સમજાય એ વાત નથી, આત્માની વાત છે, આત્માના જ્ઞાનની વાત છે. વિકથા કહેવાય, મનાય છે, આત્મકથા ચાલે છે ભાઈ. સામાન્યનો એને તિરુભાવ કરે છે, જ્ઞેયનું લક્ષ છૂટતું નથી એને. જ્ઞેયના લક્ષવાળું જે જ્ઞાન થાય, જ્ઞેયના લક્ષવાળું જે જ્ઞાન થાય, આના પ્રતિભાસરૂપ જ્ઞાનની દોષરૂપ નથી. આનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ દોષ નથી, એ અજ્ઞાન નથી. પણ આનું લક્ષ કરીને જાણે છે કે મને આ જણાય છે. તો લક્ષ એક ઉપર જ હોય, કા સો ઉપર ને કા પર ઉપર, પર ઉપર લક્ષ જ્યાં જાય છે ને ત્યાં જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પણ એનું લક્ષ ત્યાં પહોંચતું નથી ને નજર ત્યાં કરતો નથી. એટલે સામાન્ય જ્ઞાનનો અભાવ ન લખતા સામાન્ય જ્ઞાનનો અભાવ. એવી માર્મિક વાતો ભરતભાઈ, હે તિરોભાવ લેખો. અભાવ થઈ ગયો હોત તો ખરાબ, તો કોઈ કોઈ જ્ઞાન નથી. આ એકદમ જીવગમ્ય વિષય છે. આગમથી, દુઃખથી, અનુમાનથી, અનુભવથી થાય એવી વાત છે. અંધશ્રદ્ધા નથી કે આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, એ વાત અહીં છે. અહીંયા કરવાની વાતો નથી, પણ જાણવાની વાત, પણ જાણનાર ને જાણતા અનુભવ થાય છે. એક જ વાત છે, બીજી વાત અહીં છે, બીજી વાત બીજે ઠેકાણે અહીંયા નહીં, અમૃત પ્રભામાં નહીં.
બરાબર,
આત્માને જાણતા જ આત્માનો અનુભવ થાય, એનું નામ સમ્યક દર્શન. ચારી પ્રાણી મોક્ષ માર્ગ છે. સુખી થવું હોય તો આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ એમ કહે છે આચાર્ય મહારાજ. 17મી 18મી ગાથામાં પ્રથમ આત્માને જાણ. બેંગ્લોરમાં ખાતમુહૂર્ત હતું, ના પ્રતિષ્ઠા હતી, ગુરુદેવ પધાર્યા હતા ત્યાં, અને પ્રવીણભાઈ ને ત્યાં ઉચરાતા હતા. હું પણ ત્યાં ઉછો તો સાથે મોટરમાં જઈને સાથે આવી. 17મી 18મી ગાથામાં એક લીટી ચાલી 3 દિવસ સુધી. પ્રથમ આત્માને જાણવું, પ્રથમ આત્માને જાણવું 3 દિવસ સુધી. એક ને નવ તત્વ ને જાણવા નહીં, છત્ર ને જાણવા કે નહીં, દૌતગુણસ્થાન છે કે નહીં જાણવા બંધ કરી દે, એ પ્રથમ આત્માને જાણવું. 3 દિવસ થઈ ગયા. પછી મોટરમાં ગયા પાછા ત્રીજે દિવસે. મેં કહું, ગુરુદેવ આ એક લીટીમાંથી તમે બહાર નીકળતા નથી, એ વાત તમારી સાથે નીકળવા જેવું નથી. એમાંથી નીકળીને પરની વાત ને પરનું લગ કરવા જેવું છે નહીં. લોકોને લાગે કે નિશ્ચય, નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે સત્ય. એ છે શું કે છે, સામાન્ય નો તિરોભાવ લીધો, અભાવ ન લીધો. ભલે અજ્ઞાની ગમે એવો મૂઢ થઈ ગયો લિગોદમાં હોય તો પણ એ સામાન્ય જ્ઞાન નો સમયે સમયે તિરોભાવ થાય. બીજા સમયે આવિર્ભાવ થઈ શકે, સંઘની પછી જીવને, મનવાળા પ્રાણીને થઈ શકે છે બીજા સમયે, પણ અભાવ તો થયો નથી. એ જ્ઞાન નો અભાવ થાય તો આત્માનો અભાવ થઈ જાય. એ આત્માને જાણનારા જ્ઞાન નો સદભાવ ત્રણેય કાળ છે, અભાવ થતો નથી. જે આત્માને જાણ્યા કરે છે, આત્માને જાણે ને પરને ન જાણે એવું એ જ્ઞાન પ્રગટ થાય છે. શું કહ્યું? એવું એક જ્ઞાન પ્રગટ થાય છે બધામાં, કે એ જ્ઞાનમાં આત્મા જણાય ને પર ન જણાય એવું અસ્થિ નાસ્તિ અનેકાંત એક સમયની જ્ઞાનની પર્યાયમાં છે. એ ભેદ જ્ઞાન પરક છે. અસ્થિ નાસ્તિ અનેકાંત ભેદ જ્ઞાન પરક છે. એમાં ભેદ જ્ઞાન થાય છે, જાણનાર જણાય છે મને પર જણાતું નથી. એમાં એ જ્ઞાન ઉપયોગ અનાધિકાર નો પરસન્મુખ હતો, ત્યાંથી વ્યાવર્ત થાય છે, પાછો ફરે છે, અને ઉપયોગ અંદરમાં આવીને આત્માનો અનુભવ કરી લીધો. એકવાર પંકજ ની આને બાગકામ કરવા ગયા હતા. શાંતિભાઈ ઝવેરી નો દીકરો પંકજ તત્વ ચડતા સવારના પોરમાં 6 વાગ્યાથી ચાલે, બીજું તો કઈ કામ નહીં. એમાં આ જ્ઞેયની વાત ચાલી, જ્ઞેયથી પરથી વ્યાવર્ત થાય ઉપયોગ તો અધર્મમાં આવે ને. આમ 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 કર્યા કરે એમાં ક્યાંથી આ અધર્મમાં આવે? પછી એને દાખલો આવ્યો કે વાત તમારી સાચી છે. એને દ્રષ્ટાંત બહુ આવડે શું કે બાળકો ગળે રમે ને બોલ આમ ભીત ઉપર મારે, પણ ભીત ઉપર મારે એટલે હાથ આમ રાખે, એને ખબર છે અહીંયા ચોટશે નહીં પાછો આવશે દડો. હે એમ એ કદાચિત જ્ઞાનીનો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો બહાર જાય, પણ યાર ટકતો નથી પાછો અંદરમાં આવી જાય છે. બોલ જે અંદરમાં આમાં હાથમાં આવે એમ રીબાઉન્ડ. હા બસ રીબાઉન્ડ, આ એ શબ્દ બોલી જતો રીબાઉન્ડ થાય છે બોલ્યા પોતે. રીબાઉન્ડ એટલે પાછો ફરે, અહીંયા જ આવે, નીચે પડે નહીં. શું કહ્યું? એ જ્ઞાન ઉપયોગ આ જ્ઞેયથી પાછું ફરે તો ક્યાં જાય? આત્મામાં જાય. રામજીભાઈ બહાર જાય છે, બહાર તો હતું જેનું છે ત્યાં જાય છે, જેનું છે ત્યાં પાછું ભળી જાય છે. હા હા, આ તો ઉઘાડનું કામ નથી, રુચિનું કામ છે. હા હા, રુચિ વાળું કામ કરી જાય, રૂઠા છાપ હોય ને તો એ અનુભવ થઈ જાય. આમાં સંસ્કૃત ને વ્યાકરણ ની ક્યાં જરૂર છે? હા હા, હું તો જ્ઞાનમય આત્મા છું ને, મારા જ્ઞાનમાં તો મારો આત્મા જણાય, શું કરું લાચાર છું, મને કઈ જણાશું? આ પર નામ જણાય છે ને એ હું નહીં, એ હું નહીં. શબ્દનું જ્ઞાન એ મારું નહીં. શબ્દનું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન મારું, આત્માનું જ્ઞાન છે. રૂપનું જ્ઞાન એ જ્ઞાન મારું, ભગવાનની પ્રતિમા ના લક્ષ્ય થયેલું જે જ્ઞાન એ જ્ઞાન મારું, અને દુકાનના લક્ષ્મણનું જ્ઞાન ભોગી એ આત્માનું છે. અરે ભાઈ, પરના લક્ષ્મણનું જ્ઞાન એ પરનું છે, આત્માનું નથી. મરી ગયો પરને જાણતા જાણતા આનંદ કાળ ગયો, કઈ અનુભવ તો થયો નહીં, આનંદ તો આવ્યો નહીં પાછો પરને. થોડીક વાર 6 મહિના તો પ્રેક્ટિસ કર કે પરનો જાણતો નથી, જાણનાર જણે. વિશેષ ના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકાર રૂપ નામ તે અજ્ઞાની જ્ઞેયરૂપ જીવોને સ્વાદમાં આવે છે. થઈ ગયું એવું પરલક્ષવાળું જ્ઞાન અજ્ઞાનીને જ્ઞાન જ અનુભવમાં આવે છે, પણ અજ્ઞાનરૂપ છે.
કરો જગત ના
ઓ
તે